પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 15/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 86.
મંગલમ ભગવાન વિરો મંગલમ ભગવતો મંગલમ મંગલમ સર્વ મંગલ મંગલ્યમ સર્વપ્રિયમ જૈનમ જય નમસ્તાય સ્વામી વ્યાસકાશે પ્રભાવાય ભાવાય સમયસાર પરમાગમ શાસ્ત્ર છે એના ઉપરની ટીકામાં 100 આચાર્યના એમાં 271 નંબરનો કવક છે. એનું સ્પષ્ટીકરણ ચાલે છે, એનું સ્પષ્ટ ચાલે છે. અનાદિકાળથી આત્માની બે પ્રકારની ભૂલ ચાલી આવે છે. એ જ્યારે જીવને ભૂલનું ભાન થાય છે કે આ મારી ભૂલ થાય છે, ત્યારે તે આત્મા ભૂલને છોડી દે છે અને પોતાના આત્મા સમક્ષને આત્માનો અનુભવ કરે છે. પણ જ્યાં સુધી બે પ્રકારની ભૂલને છોડતો નથી, ત્યાં સુધી એને ધર્મ થતો નથી. ધર્મ કહો કે શુદ્ધ આત્માનો અનુભવ કહો, એકાદ વાચક છે. એ ભૂલ એ છે કે આત્મા સ્વભાવે પ્રત્યેક આત્માની વાત છે. પ્રત્યેક આત્મા જીવ માત્ર સ્વભાવે જ્ઞાતા હોવા છતાં પોતે પોતાની મેળે કોઈના ઉપદેશ વિના અનાદિકાળથી હું કરતા છું એમ માને છે. કંઈક કરવું એને ધર્મ માને છે, પણ આત્માને જાણવું એ ધર્મ છે એ વાત એના લક્ષ્યમાં અનંતકાળથી આવી નથી. આ આજકાલની ભૂલ નથી. આત્મા અનાદિનો છે, નિગોઢમાં હતો, ત્યાંથી 2-3 રખડતા 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 આજે એને મનુષ્ય કર્યા હતા. અહીંયા સુધી આવ્યો અનાદિકાળથી, એનો મોક્ષ ન થયો અને પોતાના આત્મા સિવાય બીજા અનંત આત્માઓએ મોક્ષ એ દશા પ્રગટ કરી, મોક્ષ સિધાય. મોક્ષ એટલે શું? તે પૂર્ણ આનંદનો લાભ એને પરમાત્મા મોક્ષ કરે. પૂર્ણ જ્ઞાન, જેવો જ્ઞાન, જેવો દર્શન અને અનંત સુખ દશામાં પ્રગટ થાય એને પરમાત્મા મોક્ષ કરે. અનંત આત્માઓ મોક્ષ દશાને પામ્યા. 6 મહિનાને 8 સમય 608 દિવસ નિયમથી મોક્ષ પધારે પધારે ને વધારે મોક્ષ થાય. અને એટલા 608 દિવસ નિગોદની ખાણમાંથી બહાર નીકળે. અહીંયા કહે છે કે તું જ્ઞાતા સ્વભાવી છો ને, તારી મેળે તું કરતા છો એમ માની બેઠો છો, પર પદાર્થનો કરતા થઈ શકતો તો નથી, પણ કરતાપણાની માન્યતા તે ઉભી કરી છે એ તારો સંસાર છે. કરવાને તો ધર્મ માન્યો છે, પણ આત્માને જાણવું આત્મા જાણનાર છે, પણ આત્માના સ્વભાવને જાણતા જાણતા પર પદાર્થ જણાય એ વાત તેના લક્ષમાં આવી હતી. જેમ ચક્ષુ છે આંખ, એ કેવળ દ્રશ્ય પદાર્થને દૂરથી દેખે છે. આજ સુધી કોઈની ચક્ષુરી આંખે કઈ કામ કર્યા હોય એમ કોઈને અનુભવ નથી કે આંખ કામ કરે. આંખ તો જે કાર્ય થાય એને દૂર રહીને માત્ર દેખે, એટલો જ ચક્ષુનો સ્વભાવ છે. સીમા આત્મા એને પણ જ્ઞાન અને દર્શન બે ચક્ષુ છે. અંદરના જેમ આ બે ચક્ષુ છે એમ આત્મામાં જ્ઞાન ને દર્શન આત્માનો સ્વભાવ છે. જાણવું ને દેખવું એનો સ્વભાવ છે. તો એ જાણવા દેખવાના સ્વભાવને ભૂલીને પોતે પોતાની મેળે પોતાને પરનો કરનાર માને છે અને કંઈક કરવું એમાં ધર્મ માને છે. આ એને જાણવું એમ ન લેતા કંઈક હું કરું તો ધર્મ થાય એમ અનાદિકાળથી જોયું. આત્મા જ્ઞાતા છે, એનો માત્ર જ્ઞાતા જાણનાર છું, કરનાર નથી. એક તો કરતા પણ આની ભૂલ છે. હવે એ કદાચ જીવને ખ્યાલમાં આવે કે આ કરતાપણાની બુદ્ધિ એ મિથ્યા બુદ્ધિ છે, મારું કર્યું કંઈ પણ થતું નથી, થાય તો અભિમાન કરે, કંઈક પોતાની ઈચ્છા પ્રમાણે થાય તો અભિમાન કરે, એટલે મિથ્યા તો અજ્ઞાન પુષ્ટ થઈ જાય. અને જો ન થાય તો પછી સમાધાન કરે, નહીં થવાનું, થાકીને સમાધાન કરે. પણ હું જાણનાર છું, કરનાર નથી, એ પક્ષમાં જ્ઞાતાના પક્ષમાં જીવ અનંતકાળથી આવ્યો નથી. કરતા બુદ્ધિ કદાચ કોઈ જીવને પોતાની યોગ્યતાને ગુરુ ગમે ખ્યાલમાં આવે કે આ મોટો મોહ ની અજ્ઞાન છે, મિથ્યાત છે, ત્યાર પછી એક બીજી ભૂલમાં જીવ અટકે છે કે હું જ્ઞાતા તો છું ને, અને પરનું કાર્ય ન કરું. એવડી પરમાત્મા જેમ લોકાલોકને જાણે છે, તો પરને જાણવું એ તો મારો સ્વભાવ છે ને, કરવું એ તો સ્વભાવ નથી, કરવામાં તો અભિમાન ઉત્પન્ન થાય છે. માટે હું જાણનાર તો છું ને, કરનાર ન હું તો કાંઈ નહીં. તો પરને પરનો હું જ્ઞાતા છું ને, એમ પરને જાણવા જીવ અનાદિ કાળથી રોકાઈ ગયો. હવે પરને જાણવા રોકાય ત્યારે એને પોતાના જ્ઞાનમાં પોતાનો સ્વભાવ નહીં છે. જ્ઞેય એટલે જણાવવાલા એક પદાર્થ, એ જ્ઞેયના બે પ્રકાર છે, એક પર જ્ઞેય અને એક સ્વભાવ જ્ઞેય. અહીંયા જ્ઞાન થાય છે સમયે સમયે, એમાં એક પર નહીં જણાય અને એક સ્વ નહીં જણાય, એવો સફર પ્રકાશ જ્ઞાનનો સ્વભાવ છે. તો એ જ્ઞાનમાં નાયક જણાય છે, મારો સ્વ નહીં જણાય છે, એ દ્રષ્ટિમાં ખ્યાલમાં લીધું નહીં, અને પર મને જણાય છે એમ પરને જાણવા રોકાણો, એટલે પોતાને જાણવાનું છૂટી જાય છે સમય સમયે. તો અહીંયા બીજા પ્રકારની જે ભૂલ છે જ્ઞાતાજ્ઞેયની, એ ભૂલનો અહીંયા પરિહાર કરે છે. કર્તાપણાની ભૂલ તો કર્તા કર્મધિકારમાં આચાર્ય ભગવાને બહુ સ્પષ્ટીકરણ કર્યું કે આત્મા કરતા નથી પણ જ્ઞાતા છે. તો જ્ઞાતા જ્યાં મંત્ર આપ્યો જ્ઞાતાનો, ત્યાં પર નહીં જાણવા રોકાઈ ગયો. પર નહીં જાણતા જાણતા અનંતકાળ ગયો, પણ પોતાનો આત્મા જાણવા બનાવ્યો. જ્યાં સુધી પોતાનો આત્મા પોતાના જ્ઞાન વડે જણાય નહીં, અનુભવમાં આવે નહીં, ત્યાં સુધી જીવને ચાર ગતિનો દુઃખ પડવાનું નથી. એક અપૂર્વ વાત દેહમય નથી, આ કર્મમય નથી, અને કુલપાપ ના વિચારી ભાવમય આત્મા નથી. આત્મા તો અનાદિ અનંત જ્ઞાનમય છે. જ્ઞાનમય સ્વભાવ એનો થયો નથી. એવો જે એક આત્મા પોતાનો આ દેહ દેવામાં પણ દેહ દીધે, આ કર્મના રસ્તોથી પણ દે, અને પુણપાપની જે લાગણીનું ઉત્થાન થાય છે, ક્ષણમાં કસાયની દૂરતા, ક્ષણમાં કસાયની મંદતા, જીવ કસાયને પરમાત્મા પાપ પરિણામ કહે છે, કસાયની મંદતા એને પરમાત્મા શુભ ભાવ પૂર્ત પણ કહે છે. એ દેહથી પણ ભિન્ન આત્મા છે અંદર બિરાજમાન, એ આત્મા એનો સ્વભાવ શું છે એ અહીં બતાવે છે. આ કહે છે એક જાણપણારૂપ શક્તિ, બીજી જણાવવા યોગ શક્તિ, અને ત્રીજી અનેક શક્તિ એ બિરાજમાન વસ્તુ, એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે. આ આત્મા છે એમાં એક જ્ઞાન શક્તિ છે. જ્ઞાન શક્તિ એટલે જેમાં જાણવાની ક્રિયા થાય થાય ને થાય. બહુ રાગ અને દ્વેષ નો તો અભાવ થઈ શકે, પણ જાણવાનો કોઈ કાળે અભાવ ન થાય. તો એક આત્મામાં અસાધારણ જ્ઞાન નામનો ગુણ છે. એ જ્ઞાનમાં જાણવું 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 નિરંતર થયા કરે, કોઈ કાળે જાણવાની ક્રિયા બંધ ન થાય. ક્રોધની, માનની, માયાની, લોભની, મોહની એ બધી ક્રિયા બંધ થઈ શકે અને ક્ષય પણ થઈ શકે, પણ આત્મા જ્ઞાન વિનાનો રહી શકતો નથી. દેહ વિનાનો રહી શકે, ખોરાક વિના રહી શકે, દેહ વિના જીવી શકે, ખોરાક વિના જીવી શકે, કર્મ વિના રહી શકે, અને કુલ પાપ વિના પણ આત્મા રહી શકે છે. કે સિદ્ધ પરમાત્માને દેહ પણ નથી, ખોરાક પણ નથી, કર્મ નથી, અને કુલ પાપના પરિણામ પણ નથી. એ આત્મામાં એક જીવત્વ નામની શક્તિ છે, ચૈતન્ય પ્રાણ થી આત્મા અનાદિ જીવે છે, એને આયુષ ની જરૂર નથી. આયુષ વિના જ આત્મા જીવે છે. આયુષ થી જીવે છે એ તો વ્યવહારનું કથન છે કે અમુક પ્રકારની આયુષ બાંધીને જીવ અહીં આવ્યો છે, તો એની મુદત થાય છે જયારે પૂરી, કોઈને 30, કોઈને 40, કોઈને 50, 80, 90, એ ફટ દેહ છૂટી જાય છે. તો એને દેહનો સંયોગ સંબંધ થયો અને અમુક લિમિટ માટે એ દેહનો સંયોગ એને રહેશે, એને પરમાત્મા આયુ કર્મ કહે. તો એ આયુ કર્મથી જીવ જીવતો નથી. જો આયુ કર્મથી જીવ જીવતો હોય તો જયારે આયુનો ક્ષય થાય તો આત્મા મરી જવો જોઈએ, પણ આત્મા મરતો નથી. લોક કહે છે કે આત્મા મરી ગયો, લોક કહે છે દેહ જીતે અને લોકી જીવ કહે કે આત્મા મૃત્યુ થઈ ગયું, પણ ખરેખર આત્મા અવિનાશી તત્વ છે. એ કોઈ કાળે કોઈ સંયોગ થી જેની ઉત્પત્તિ થઈ નથી, એ દેહ ના વ્યવ થી આત્મા મરતો નથી. આહા, એક આત્મા મરતો નથી એ બહુ ખ્યાલમાં આવે ને તો મરણ નો ભય તૂટી જાય. પ્રકાશ કરે, હું તો અનાદિ અનંત વસ્તુ છું, હું તો જ્ઞાનમય આત્મા, મારું જીવન તો ચૈતન્ય પ્રાણ થી હું જીવું છું, આ આહાર થી હું જીવતો નથી, અને આ દવા લેવાથી મારું જીવન ટકતું નથી, હું તો ચૈતન્ય પ્રાણ થી જીવી રહ્યો છું, મરતો જ નથી ને, મરે બીજા. એવું જો ભેદ જ્ઞાન દેહ થી આત્મા જુદો છે, એવા આત્માને એક વાર અંતર માં જઈને અનુભવ કરી લે, પછી એને કદાચ દેહ છૂટી જાય તો પણ એને મરણ નો ભય હોતો નથી. મરે કોણ? મરે બીજો. મરે એટલે નાશ, ભગવું એટલે કોઈ પદાર્થ નો કદી નાશ થતો નથી, આ દેહ નો નાશ થતો નથી, આ તો આની પર્યાય પલટી ને રાખ થઈ જાય છે. આ જે છે ને અત્યારે શરીર દેખાય છે એ રાખ રૂપે રૂપાંતર થાય છે, આ પરમાણુ નો નાશ થતો નથી, પરમાણુ એની અવસ્થા ને પલટાવીને આ પરમાણુ જે અહીંયા છે એ રાખ રૂપે પરણી જાય છે. આ પરમાણુ નો નાશ થતો નથી અને આત્મા અવિનાશી એનો પણ નાશ થતો નથી. એવા અવિનાશી આત્માને અંતરમાં એક વખત જાણી લઈએ, એને દેહ બનાવી લઈએ, તો અલ્પ કાળમાં એનો મોક્ષ થાય એ પોતે જાણી શકે, બીજો કોઈ જાણી શકે. માટે જાણ પણ એનું સત્ય આત્મામાં છે. જાણવું 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 જાણવું, જાણવાનો કોઈ કાળ પણ અભાવ ન થાય. તો જાણવાનો અભાવ થાય તો આત્મા જળ થઈ જાય, જાણવાની ક્રિયા બંધ નથી થતી. માટે એક જ્ઞાન પણ શક્તિ આત્મા હોય. બીજી એક શક્તિ છે કે જણાવાય એવું શક્તિ છે, જાણનાર છે એ જ્ઞાન છે, અને જે જણાય છે એ જ્ઞેય છે. આત્મા જ્ઞાનમય પણ છે અને આત્મા જ્ઞેયમય પણ છે. જાણનાર પણ પોતે છે અને પોતે પોતાના જ્ઞાનમાં જણાય, એવો જ આત્માનો સ્વભાવ છે. આત્મા પોતાના જ્ઞાનમાં ન જણાય એવો આત્માનો સ્વભાવ નથી. જો પર પદાર્થ આત્મા થી ભિન્ન છે, એ જ્ઞાન ભિન્ન પદાર્થ ને જો જાણતું હોય તો એ જ્ઞાન આત્મા થી અભિન્ન છે એવા આત્મા ને કેમ જાણી શકે, બરાબર જાણી શકે છે. માટે જણાવવા યોગ શક્તિ પણ આત્મા માટે, જાણનાર પોતે અને જણાવવા યોગ પણ પોતે, એવી બે શક્તિ. અને એનાથી બીજી અનેક શક્તિ એ બિરાજમાન, એમાં ચારિત્ર છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે, આનંદ છે, એવી અનંત 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 વેર શક્તિનું સામર્થ આત્મા માટે, જ્ઞાન ને જ્ઞેય ઉપરાંત અનંત સત્ય વિરાજમાન આત્મા છે. એ વસ્તુ એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે. ત્રણ ભેદ કર્યા, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે. આ શાસ્ત્ર જ્ઞેય નહીં, આ શાસ્ત્ર જાણવા લાયક વસ્તુ નથી. આ શાસ્ત્ર મારું એમ માનવા યોગ તો નથી, આ દેહ મારો એમ માનવા યોગ તો નથી, પણ આ દેહ જાણવા યોગ પણ નથી. દેહ જાણવા યોગ નથી તો દેવગુરુ શાસ્ત્ર જાણવા યોગ છે કે નહીં, કે ના જાણવા યોગ નથી તો જાણવા યોગ કોણ છે? મારો પોતાનો આત્મા. જાણવા યોગ હોય તો હું અને જણાવવા યોગ હોય તો આમ ચારે બાજુ થી ઉપયોગ નો સંકેલો કરે પડકારો બહુ થયો છે. શાંતિભાઈ પડકારો બહુ કર્યો હોય સંકેલ મુશ્કેલ થઈ જાય, મુશ્કેલ પડે. એક વખત ત્યાં સૌરાષ્ટ્ર માંથી ટ્રેન માં બેઠા ને બોરીવલી ટિકિટ હતી, એ બોરીવલી 4 વાગે આવે, આજુબાજુ વાળા ઉઠાડજો, મને ઊંઘ વધારે ચડી જાય છે, મને ઉઠાડજો. તો આજુબાજુ વાળા એ ઉઠાડ્યા, ભાઈ ઉઠો ઉઠો, બોરી વાળા ઉઠું છું. પડકારો કર્યો તો બિસ્તરા નો મોટો, ઉઠું છું. એમ કરતા બોરીવલી થી ટ્રેન ઉડી, ભાઈ ઉઠો આ બોરીવલી થી આવ્યું ને ગયું. હે હા, ભૂંકેલો કરતા વાર લાગે ગાડી ઉપડે, જો ભૂંકેલો કરીને તૈયાર હતો તો ઉપડી જાય, નિષ્ફળ થઈ જાય. પોતાને ખબર પડતી નથી. એમાં આત્મા છે જ્ઞાન મય. અરે હું તો જ્ઞાન મય છું, મારા જ્ઞાન થી હું જીવું છું, હું જ્ઞાન થી જીવું છું. રોટલા દાળ શાક ભાત થી મારું જીવન નથી. એ છે કે જ્ઞાન શક્તિ ને દેહ શક્તિ એવી અનંત શક્તિ બિરાજમાન આત્મા છે, એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ છે. મતલબ કે દેવગુરુ શાસ્ત્ર મારા તો નહીં, પણ દેવગુરુ શાસ્ત્ર મારા જ્ઞાન નું ઉદય પણ નહીં. નહીં બદલાવી નાખ, નહીં બદલાવી નાખ, નહીં નો પલટો કર કે પર નહીં તરફ ઉપયોગ જાય છે, એને બદલે ઉપયોગ આત્મા તરફ લાવ. તને ભગવાન ના દર્શન થશે, અંદર વિતરાગી પ્રતિમા બિરાજમાન છે, અંદર જ્ઞાન ને આનંદમય આત્મા બિરાજમાન છે. ગ્રસ્તવસ્થામાં આવા આત્માના દર્શન બેન દીકરીઓ માતા અભણ અભણ હોય એને પણ દર્શન થઈ શકે, પણ એ જાતનું એને પોતાને રૂચિપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. અને કાંઈક અનંત કાળથી મેં ઘણું કહ્યું, પણ કાંઈક બાકી રહી જાય છે કરવાનું. થોડી તો અનંત પાર કરીને કર્મમાં એક નારકીના ભવ કરતા અનંત જ્ઞેય એટલે જણાવવા લાયક, અને જ્ઞાન એટલે જાણનાર. જ્ઞેય પણ હું છું અને જ્ઞાન પણ હું અને જ્ઞાતા પણ હું. આ દેહ હું ને રાગ હું ને કુટુંબ મારું નહીં કઈ. અરે જાણવા લાયક પદાર્થ હોય તો પોતાનો એક આત્મા છે. જ્યારે જ્યારે જીવ પોતાના આત્માને અનુભવશે, જાણશે, ત્યારે એને ભવનો અંત. એ ત્રણેય સ્વરૂપ હું છું, વર્ગ નહીં હું છું એમ નથી. દેવગુરુ શાસ્ત્ર અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા વિનય ભક્તિનો જે વિકલ્પ ઉઠે તે હું છું એમ નથી. દેવગુરુ ને શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનો વંદન નો નમસ્કાર નો જે શુભ ભાવ ઉત્પન્ન થાય છે તે શુભ ભાવ આશ્રવ તત્વ છે, બંધનું કારણ છે. અને એને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું છે. રાગ તે અનાત્મા છે, જ્ઞાન તે આત્મા છે. પણ એ જ્ઞાન આત્માને જાણે તો એ જ્ઞાનને અનુભવ દશા કહેવામાં આવે છે. અને એને જાણવા રોકાય, દેવગુરુ શાસ્ત્રની ભક્તિના રાગને જાણવા રોકાય, એને જ્ઞેય બનાવે તો એના જ્ઞાનમાં પોતાનો આત્મા તે સમય જણાતો નથી. જ્ઞેય બદલાવી નાખ, જ્ઞેય બદલાય હવે એમ નથી. કેમ કે એ બધા પર જ્ઞેય છે. આહા પ્રભુ તારી અંતરની જીત તો જો. બધાને પ્રભુ કહે છે, જ્ઞાનીઓ બધાને પ્રભુ કહીને સંબોધે છે. બધા ભગવાન આત્મા છે, દેહને ન જો. આ સ્ત્રીનો કોથળો ને શરીર, આ મનુષ્યનો કોથળાને આ તો બારદાન છે, આ ક્યાં જીવ છે એને ન જો. એના તરફની કુંપા આપણી લાગણી ઊભી થાય છે એને પણ ન જો. એ અપવિત્ર મલિન ભાવ છે, કુંજ ને પાપ બે. પવિત્ર પરમાત્માને અંદરમાં એક વખત નિહાળ જો, અવલોકન તો કર, અંતરની ચીજ તો જો. શું ચીજ છે? વિતરાગ, વિતરાગ, વિતરાગ. આહા, એકલી અંદરમાં વિતરાગતા ભરી છે. અંદરમાં રાગ નથી, રાગ બહારમાં થાય છે. વિતરાગતા અંદર ભરી છે, રાગ બહારમાં થાય છે. રાગ ભિન્ન છે અને વિતરાગ મૂર્તિ પરમાત્મા બે ભિન્ન ચીજ જુદી છે. પણ ખીચડો કરીને, ખીચડી છે ને, દાળ અને ચોખાને ભેગી કરીને ખીચડી કહેવા, એમ જ્ઞાનમય આત્માને રાગ બેને મિક્સ કરી નાખ્યો એટલે એને આત્માના દર્શન થતા નથી. માટે વિતરાગ, 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 એકલું વિતરાગ જ્ઞાન છે. જિનેન્દ્ર ભગવાન પરમાત્મા સર્વજ્ઞ દેવાધી દેવે નવ તત્વમાં એક જીવ તત્વ કયો છે, એ જીવ તત્વ જ્ઞાનમય છે, સુખમય છે, એવા સુખમય આત્માને જે અનુભવે જાણે તેને પરમાત્મા સંવર તત્વ કહે. નવ તત્વમાં વેપારી આડે ફુરસદ ક્યાં છે? ભાઈ આ તો પંડિતોનું કામ, વેપારીનું કામ તો વેપાર કરવાનું. ભાઈ એ જ્ઞાનનો વેપાર કરીને જ્ઞાનીઓ વેપાર કરવાનું કહે છે. જ્ઞાનીઓ કહે છે કે તું જ્ઞાનનો વેપાર કરીને આ રાગનો ને દ્વેષનો ને ક્રોધને માનને માયાનો વેપાર કરી રહ્યો છો, એને બદલે જ્ઞાનનો વેપાર કરીને તને સુખ થશે જ્ઞાનના વેપારમાં. પ્રશ્ન, પણ દેવગુરુ શાસ્ત્ર તો શરણદાતા કહ્યા છે ને, પંચ પરમેશ્વરનું શરણ હોજો, અરિયંતનું શરણ, સિદ્ધનું શરણ, આચાર્ય ઉપાધ્યાય ને સાધુજીનું શરણ હોજો. પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે પંચ પરમેશ્વરી તો આત્માને શરણભૂત છે ને, કુટુંબ કબીલા ધુતરાની જોડી એ તને શરણભૂત ન હોય તો કાંઈ નહીં, પણ પંચ પરમેશ્વરી એ તો શરણભૂત છે ને, એમ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે. ઉત્તર, હા આગમમાં કયા છે શરણભૂત પંચ પરમેશ્વરી, પણ વ્યવહાર કે કયા છે? નિશ્ચયથી એ શરણભૂત નથી, પણ નિશ્ચય એ સર્વ બાહ્ય નિમિત્તો તારા જ્ઞેય પણ નથી. આ તને શરણ તો નથી, પણ તારા જ્ઞાનમાં એ જણાય છે ત્યાં સુધી તારો આત્મને જણાય. તારા જ્ઞાનમાં જ્યાં સુધી ભગવાનની પ્રતિમા જણાય છે ત્યાં સુધી તારી પ્રતિમા જ્ઞાનમય આત્મા તને નહીં જણાય. એ મારા માનવાનું છોડી દે અને એને જાણવાનું પણ બંધ કરી દે, ત્યારે જ્ઞાન અંદરમાં જઈને આત્માને પ્રસિદ્ધ કરશે. આ ધર્મની કળાની વિધિ આ છે. આ અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ, અનંત સિદ્ધો, અનંત આચાર્ય ઉપાધ્યાય સાધુઓ તને લાભ કરે છે એમ તો નથી. આ તને આશીર્વાદ આપે ને તારો મોક્ષ થાય એમ બે ત્રણ વચ્ચે કોઈ લેવા દેવાનો વ્યવહાર સર્વજ્ઞ ભગવાને કહ્યો નથી. તને લાભ કરે છે એમ તો નથી, તેઓ તારી ચીજ તો નથી, પણ તેઓ તારા વાસ્તવિક દેહ છે એમ પણ નથી. એ મારા છે એમ માનવા લાયક નથી, પણ એ ખરેખર જાણવા લાયક પણ નથી. જ્યાં સુધી એને જાણવા રોકાય ત્યાં સુધી તને શુભ ભાવ થશે, એના દર્શનથી તને શુભ ભાવ થશે, પણ એના તરફનું લક્ષ છે ત્યાં સુધી ધર્મ નહીં થાય. ધર્મ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ તે ધર્મ છે. કે પોતાના શુદ્ધ આત્મા જેવો છે એવું અંતર્મુખ થઈને સ્વસંવેદન જ્ઞાનવાળી અતિદ્ય જ્ઞાનવાળી આત્માને જાણવો, જાણ્યા પછી એવો જ હું છું એમ પ્રતિ શ્રદ્ધા કરવી, અને એમાં લીન થવું, એને ચારિત્ર કહેવામાં આવે છે. એ તારી ચીજ તો નથી, પણ તેઓ તારા વાસ્તવિક પરમાર્થે ખરેખર જ્ઞેય છે એમ પણ નથી. કેમ કે જેને જાણતા આનંદ આવે એ આત્માનું જ્ઞેય હોય. જાય સમજાય છે? જો આત્મા જ્ઞાનમય છે એમ જગતના પદાર્થો જ્ઞેય છે, તો એને જો જાણતા તને સુખ આવતું હોય આત્મિક, તો એ તારું જ્ઞેય જાણવાલા એક પદાર્થ છે, એમાં અમને કઈ વાંધો નથી. દુઃખ ટળે અને સુખ પ્રગટ થાય, જેને જાણતા દુઃખ ટળે અને સુખ પ્રગટ થાય તો તું પર જ્ઞેય જાણતો કઈ વાંધો નથી. ટીવી જોતો અમને વાંધો નથી, ક્રિકેટનો મેચ જોતો વાંધો નથી, અને કુટુંબ કબીલાની સામે નજર કરતા તને જો આત્મિક સુખ આવતું હોય તો જોયા કરે, અને તને કોઈ ખોરાકનો લોલુપી હોય ને તને ખાવામાં કંઈક તને આનંદ આવતો હોય તો ખાધા કરે, તો અખતરો તો કર. પછી થાકીને કે ભાઈ દેવગુરુ શાસ્ત્રને જાણીએ તો કંઈક આનંદ આવે, તો જાણ દેવગુરુ શાસ્ત્રને. પણ દેવગુરુ શાસ્ત્ર રે સાક્ષાત તીર્થંકર પરમાત્મા સમોસરમાં બિરાજમાન, એને જાણવા રોકાય તો પણ પોતાનો આત્મા તે સમયે જણાતો નથી. માટે સર્વજ્ઞ વિતરાગ પરમાત્માની વાણીમાં આવ્યું કે તું મારું લક્ષ છોડી દે, સર્વજ્ઞ ભગવાન એમ કે છે કે મારું લક્ષ છોડી દે. આત્મજ્ઞાની ગુરુ કહે છે કે તું મારું લક્ષ છોડી દે, એને ગુરુ કહેવાય. અમારી સેવા કરો, અમારી સેવા કરો તો તમને ધર્મ થશે, ગુરુ નથી. આત્મજ્ઞાની ગુરુ કહે છે કે તું મારું લક્ષ કરીશ તો તને પ્રશસ્ત રાગ થશે. પર દવાઓ દુગઈ, તારી ગતિ માઠી થશે. અમારા સામે જોઈશ તો તને શુભ ભાવ નું બંધન થશે પુણ્યનું. માટે તું અમારું લક્ષ છોડી દે અને તું જાણનારા એવા તારા આત્માને જાણી લે તો તારું કામ થશે. અમારા ગુરુએ અમને આ વિદ્યા આપી હતી. હું તમને આ વિદ્યા આપું છું કે તમે તમારા આત્માને જાણો. આત્માને જાણવાનું છોડી અને પરને જાણવા રોકાશો તો એ તો મોટો અપરાધ. જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ નહીં. આત્મા ચાર ગતિનું દુઃખ પામે છે એ કોઈ જીવ કર્મના ઉદયથી દુઃખી થયો નથી અત્યાર સુધી, અને ભવિષ્યકાળે કર્મના ઉદયથી કોઈ જીવ દુઃખી થવાનો નથી. ત્યારે દુઃખનું કારણ શું? કે દુઃખ તો છે ચાર ગતિમાં, એ દુઃખનું કારણ શું? કે જે સ્વરૂપ પોતાનું નિજ આત્માના સ્વરૂપને જાણ્યો નહીં, ઓળખો નહીં, એના વિના ચાર ગતિના દુઃખને ભોગવે છે. હવે આ કાળ આવ્યો છે કે આત્માને તું જાણી લે વખત. એમ તો નથી તેઓ તારા વાસ્તવિક નહીં છે, એમ પણ નથી. ધવલમાં પાઠ છે, આપણે બધા બોલીએ છીએ, નમો અરિયંતાણ નમો સિદ્ધાણું બોલીએ છીએ ને, તો એક જૂનું શાસ્ત્ર છે પુરાણું, ગિરનાર ઉપર શાસ્ત્ર લખવાનું છે. અને કુંકુમ ભગવાનની પણ પહેલાં એક આચાર્ય દર્શન આચાર્ય ચંદ્ર ગુફામાં બિરાજમાન હતા, ગિરનાર ઉપર અત્યારે ગુફા પણ છે, ધ્યાનમાં મગ્ન હતા. તેઓ શ્રી એક શાસ્ત્રની રચના કરી છે, એમાં નમો અરિયંતાણ જે પાઠ ચાલે છે એને બદલે થોડી વિશાળતા વિશાળ વિસ્તારથી વાત કરી છે. નમો લોયે સૌ ત્રિકાળવર્તી અરિયંતાણ, નમો લોયે અરિયંતાણ આપણે બોલીએ છીએ, નમો લોયે સિદ્ધાંત બોલીએ છીએ. અહીંયા કે નમો લોયે સૌ ત્રિકાળવર્તી અરિયંતાણ, આપણે વર્તમાન અરિયંતને નમસ્કાર કરીએ છીએ. આ પાઠ એમ કહે છે કે ભૂતકાળમાં અરિયંત થયા, વર્તમાનમાં અરંત છે અને ભાવિ કાળે અરંત થશે, એને પણ વર્તમાનમાં હું વંદન કરું છું. કેટલી જૈન દર્શનની વિશાળતા છે. જૈન દર્શન વ્યક્તિ પૂજાને માનતું નથી પણ ગુણ પૂજક છે. જેનામાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એને હું વંદન કરું છું. એ પણ વર્તમાનમાં અરિયંતને તો નમસ્કાર કરું છું. શ્રીમંદરાજી ભગવાન બિરાજમાન છે, વિશ્વ શંકર ત્યાં, બાકી લાખો કેવળી પણ છે એને બધા અરિયંત છે. પણ ભૂતકાળમાં થયા એને હું નમસ્કાર કરું છું, અને ભાવિ કાળમાં હજી નિગોદમાં એકેન્દ્રી બેન્દ્રીમાં કીડી મકોડીમાં પણ હોય પણ કાળક્રમે એ આત્મા પણ ઉન્નતિ કાળક્રમમાં આવીને અરિયંત થવાના છે. અનંતા જીવો અરિયંત થવાના છે, હજી બાકી ખ્યાત કરવાના. તો ભવિષ્યના અરિયંતને પણ હું વર્તમાનમાં નમસ્કાર કરું છું. પછી કઈ નમો લોયે સૌ ત્રિકાળવર્તી સિદ્ધાંત, ત્રણ કાળવર્તી સિદ્ધ ભગવાનનો હું નમસ્કાર. ભૂતકાળમાં થયા, વર્તમાનમાં થઈ રહ્યા છે અને ભાવિ કાળે સિદ્ધ થશે, એને પણ હું નમસ્કાર કરું છું. એવા પોતે આવી જાય છે, પોતે એમાં પોતે અરિયંતને સિદ્ધ થવાનો હોય ને એ પણ એમાં સમાઈ જાય છે. નમો લોયે સૌ ત્રિકાળવર્તી આર્યાન, હું આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. વર્તમાન વર્તતા આચાર્ય ભગવંતોને તો નમસ્કાર કરું છું પણ ભૂતકાળમાં થયેલા આચાર્યો અને ભાવિ કાળે થવાવાળા આચાર્ય ભગવંતોને પણ મારા વંદન છે, કોટી કોટી વંદન કરું છું. નમો લોયે સૌ ત્રિકાળવર્તી ઉજ્જૈન, ઉપાધ્યાય સાધુજીને પણ નમસ્કાર કરું છું. નમો લોયે સૌ ત્રિકાળવર્તી સાહુલ, કેટલી વિશાળતા જૈન દર્શનની છે. એકને વંદન કરું છું એમ નહીં, અનંતા આત્માઓને હું વંદન કરું છું. ભૂત ભવિષ્યને વર્તમાન પંચ પરમેશ્વરીને નમસ્કાર કરું છું. પહેલા જે થઈ ગયા અને ભવિષ્યમાં જે થશે તે અનંત આદિ પણ અત્યારે વંદનમાં આવી ગયા. બોલો, અત્યારે નમો લોયે સૌ ત્રિકાળવર્તી અરિયંતાણ જ્યાં શબ્દ બોલો જીવ, ત્યાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના અરિયંતને હું નમસ્કાર કરું છું. કેટલી જૈન દર્શનની વિશાળ દ્રષ્ટિ છે, અલૌકિક છે જૈન દર્શન, પરિપૂર્ણ દર્શન. પહેલા જે થઈ ગયા અને ભવિષ્યમાં જે થશે કે અરિહંત આદિ પણ અત્યારે વંદન માં આવી ગયા. જો કે વ્યક્તિગત ના આવ્યા, વ્યક્તિ નું નામ ન લીધું, બધા અરિહંત ને નમસ્કાર કરું છું, પણ સમૂહ માં તે સર્વ આવી ગયા. અહીં કહે છે ત્રિકાળવર્તી પંચ પરમેશ થી જ્ઞે છે ને તું જ્ઞાયક છો એમ નથી. શું કહ્યું? ઉડાણ માં લઈ જાય છે કે જેને હું નમસ્કાર કરું છું અને નમસ્કાર કરતા મને શુભ ભાવ થાય, એ શુભ ભાવ જાણવા લાયક છે અને શુભ ભાવના નિમિત્તો પંચ પરમેશ થી મારા જ્ઞાનમાં જ્ઞેય બને ને જાણવા લાયક છે એમ પણ નથી. હું એને જાણવા રોકાઉં તો મારા આત્માને હું ક્યારે જાણું? પ્રભુ તારી વાણીમાં આવ્યું છે કે મને જ્ઞેય બનાવીશ, માં તારા આત્માને જ્ઞેય બનાવજે, મારા સામે લક્ષ કરીશ તો તને શુભ ભાવ થશે, ધર્મ ની થાય, શુભ ભાવથી પુણ્ય બંધાય, શુભ ભાવથી આત્મા એક છે એના ક્રમે ત્રણ પરિણામ થાય છે, પાપ પુણ્ય અને ધર્મ. પાપના પરિણામ અને પુણ્યના પરિણામ એ તો અનંત કાળથી જીવને કરતા હોય છે. અત્યારે નિગોદમાં છે ને, નિગોદમાં એક શ્વાસમાં 18 વાર જીવ જન્મ ને મરણ કરે છે, એટલા દુઃખને ભોગવે છે. એ જીવને પણ ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ, એટલે પુણ્યને પાપના પરિણામ કરતા તો આવડે છે, એનો ઉપદેશ ન હોય, એ તો અનાદિનો એ શીખેલો જ છે, પણ ધર્મ કરતા એને આવડતો નથી, એને ધર્મ કર્યો નથી. ધર્મ કર્યો તો આજે અહીં એની સ્થિતિ ન હોત, એ તો સિદ્ધાલયમાં બિરાજમાન, પણ ધર્મ કરતા એને આવડતો નથી. એ ધર્મ કેમ થાય? ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, વસ્તુ સહાવો ધમો, વસ્તુનો જે સ્વભાવ હોય તેને પરમાત્મા ધર્મ કહે છે. વસ્તુ એટલે આત્મા, એનો જે સ્વભાવ વિતરાગતા, એ વિતરાગ ભાવ પ્રગટ થાય એને પરમાત્મા ધર્મ કહે છે. જેટલો રાગ પ્રગટ થાય એ ધર્મ નથી પણ અધર્મ. પેલા જે છે બરાબર, જો કે વ્યક્તિગત ના આવ્યા પણ સમૂહ માટે આવી ગયા. અહીં કહે છે કે ટીકાવર્તી પંચ પરમેશ થી જ્ઞેય છે ને તું જ્ઞાયક છો એમ નથી. જ્ઞેય બદલાવી નાખ. જાણવા લાયક પર પદાર્થ છે કે જાણવા લાયક આ ચૈતન્ય પ્રભુ છે. આ ચૈતન્ય પ્રભુને જોઈ લે ને, જણાય એવો છે, જણાય જાય એવો છે, અને જ્ઞાન એને જાણી લે એવું જ્ઞાન છે. પણ એ જ્ઞાનને પર તરફથી હટાવી અને સ્વ તરફ જો ઉપયોગ લગાવે તો તેને અનુભવ થઈ શકે. ઉપયોગને આત્મામાં જોડવો તેનું નામ યોગ છે. ઉપયોગને આત્મામાં જોડવો એનું નામ યોગ છે, અને ઉપયોગ અને આત્માની એકતા તેને યોગી કહેવામાં આવે છે. આનું નામ યોગી, બાકી બધા ભોગી. બાકી બધા જે જે ઉપયોગ બહારમાં ભટકે છે અને બહારમાં જોડે છે, નિમિત્તમાં ને દુકાનમાં ને કુટુંબને કબીલાના ઉપયોગ બહાર ભટકે છે એ ભોગી છે, અને જે ઉપયોગને અંદરમાં વાળીને પોતાના આત્મામાં જોડે છે તેને યોગી ધર્માત્મા કહેવામાં, એ ધર્માત્મા પરમાત્મા થાય છે. એ ધર્માત્મા થઈને પાછા પરમાત્મા થાય છે. એક આત્માની ક્રમે ત્રણ દશાઓ થાય છે, બહિરાત્મ દશા, અંતરાત્મ દશા અને પરમાત્મ દશા. એમ ક્રમે ત્રણ પ્રકારની દશાઓ થાય છે. બધા આત્માઓ પ્રથમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હોય છે, પણ પછી એ બહિરાત્મ ભાવ છોડી અને અંતરાત્મા થાય છે અને અલ્પકાળમાં એ પરમાત્મ દશાને પામે છે. આ કાળ અનાદિનો આવો ક્રમ રહેલો. દર્શન કરવા રોકાશ અને તારા જ્ઞાનમાં મને જ્ઞેય બનાવીશ તો તને ધર્મ થશે. આ પાર્થનાથ પ્રભુની વાણીમાં આવેલી વાત છે. પાર્થનાથ ભગવાને કહ્યું કે તું મારી સામે જોઈશ, માં હું તારી સામે જો તો તને ધર્મ થશે. એને સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞ એમ કે તમે મારું વંદન કર્યા કરો, મારી સામે જોયા કરો, એમ કે સર્વજ્ઞ કોઈ એ સર્વજ્ઞ નથી, એ જ્ઞાની નથી. જ્ઞાની એમ કે છે કે મારું લક્ષ છોડી દે અને તું તારા સ્વભાવને જો. એક વાર એવો બનાવ બન્યો શાંતિભાઈ, એક ધર્મદાસ ક્ષુલક થઈ ગયા છે, ક્ષુલક ત્યાગી હતા, ઘરબાર છોડી દીધું અને ત્યાગી હતા, બ્રહ્મચારી હતા, તો એક સુરત બની ગયા. અને દીક્ષા લઈ અને એમાં એને એમ થયું કે મારે તો આ ભાવમાં મારે ભગવાન ના દર્શન કરવા છે. તો પછી ભગવાન ના દર્શન કરવા હોય તો કોઈ કે તમે ખેતરું જાય જાવ તો ત્યાં જાય, ગિરનાર જાવ હું કેતો ગિરનાર જાય, ધમેશ શિખર જવાનું કે તો ધમેશ શિખર છે. પછી કે ધમેશ શિખર તમે 2 વાર ચડો તો ભગવાન ના દર્શન થાય. પછી 2 વાર યાત્રા કરી. કોઈ કે તમે ઉપવાસ કરો તો ભગવાન ના દર્શન થાય, તો ઉપવાસ કર્યો. એમ અનેક પ્રકારના જીવોને પૂછપછ કર્યા કરે કે ભાઈ મારે ભગવાન ના દર્શન કરવા છે, બીજું કઈ મારે કામ નથી, તો કોઈ બતાવ તમે આટલું કરો તો ભગવાન ના દર્શન થશે. એ પ્રકારે બધી ક્રિયાઓ એને એ પ્રકારે કરી, પણ ક્યાંય ભગવાન ના દર્શન નથી. એમાં એક વખત બરાડ તરફ ગયા ત્યારે કોઈ એમ કહ્યું કે કારંજામાં એક દેવેન્દ્ર કીર્તિ ભટારક વિરાજમાન છે અને એ આગમના જાણકાર છે, તમને માર્ગ બતાવશે, ભગવાન દર્શન છે, સાથે કઈ રસ્તો તમને બતાવશે, હું કઈ જાણતો નથી પણ તમે એને મળો. એટલે એ આવ્યા, જઈ અને વંદન કર્યા. મોટી ઉંમરના બહુ 85-90 વર્ષની ઉંમર આવ્યો છે. વિનયપૂર્વક વંદન કરી સામે બેઠા. બાપજી હું આપની પાસે આવ્યો છું, મારે ભગવાન ના દર્શન કરવા છે, બીજું મારે કઈ કામ નથી, ને ભગવાન દર્શન કરવા માટે આટલો આટલું મેં કહ્યું એ ક્યાંક બધું કઈ ગયું, પણ ભગવાન ના દર્શન થયા નહીં. ત્યારે દેવેન્દ્ર કીર્તિ ભટારક કે છે, ક્યાં અંધા હે કે દેખને વાળો તો દેખતા નહીં. એમ કહ્યું કે આ વિચારમાં પડી ગયા કે હું તો આંધળો તો છું નહીં, મારી આંખ તો એ મને દેખે પણ કે હું આંખ વાળો છું, અને છતાં ક્યાં અંધા હે, દેખને વાળો તો દેખતા નહીં, આ શું પોતાના જ્ઞાનમાં આવ્યું નહીં. કરે શાંતિથી બેઠા 10 મિનિટ સુધી વિચાર કર્યો, કઈ એમાં ઉકેલ આવ્યો નહીં. એટલે બાપજી ફિર સે મેરે કો બતાવો, મેરી સમજ મેં આપકા જો ગુઢ રહસ્ય હોગા કોઈ મેરી સમજ મેં. પછી બીજી વખતે એને એમ કહ્યું, ક્યાં દેખને વાળો તો દેખતા નહીં હે, આમ આમ ઇશારો કર્યો, અરે આ દેખનાર તો હું જ છું, આ જાણનારો તો હું છું, ક્યાં મોટો ગયો ભગવાન ને. આપણા દેશમાં સૌરાષ્ટ્રમાં કે કાંખમાં છોકરું અને ગામમાં કુ ઢૂંઢે, મારો છોકરો ખોવાઈ ગયો, છોકરો ખોવાઈ ગયો. એ કોઈ પછી બાઈક શિક્ષણ હોય ને કે એને કેવું પહેર્યું હતું કે બુસ્કોટ કે જે કઈ સમજી ગયા, તો કે ભૂલું હતું કે પછી કઈ માથે કઈ હતું તો ટોપી હતી આમ કાન ટોપી ને, દેખને વાળો તો દેખતા નહીં. બીજી વાત કહ્યું, જ્ઞાની એનો ઉપયોગ અંદર માં, અરે જાણનારો તે હું જ છું, આ દેખનારો તે હું છું, ક્યાંક બહાર ગોતવા ગયો, એમ જ્યાં છું ત્યાં એ જાણનાર ને જાણી લીધું અંતર માં જઈને, ત્યાં એને અનુભવ થયો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા, એકદમ લાંબો થઈ ગયો. ત્યારે દેવેન્દ્ર સિંહજી સમજી ગયા કે આને આત્મદર્શન ક્યું. સુલભજી ક્યાં હુઆ, કે આપકા ઉપકાર હૈ, દેખને વાળા કા દેખ લિયા, ભગવાન કા દર્શન મેરે આજ હો ગયા.
ઉપયોગે બ્લાડ ખા દે, ઉપયોગે
બ્લાડ ખા દે. ક્રિયા શાસ્ત્ર માં દાખલા આવે છે કે બરગલો છે એની કસ્તુરીમાં, ગોટીમાં કસ્તુરી હોય, સુગંધ આવે, એ સુગંધ ક્યાં ત્યાં ગોતે છે, પણ સુગંધ ક્યાંથી, સુગંધ તો પોતામાં છે. અહીંયા તો નથી
ભાઈ, રજી સંગત માં ગયા ગુરુદેવ અવાજ મારી દાખલો
બરાબર. એમ પોતાની પાસે પોતાની નિધિ પડી છે, સુખમય આત્મા છે, સુખ ત્યાં શોધતો નથી, અને બાર સુખ પાંચ ઇન્દ્રિયના વિષયમાં જાવા નાખે છે, પણ પાંચ ઇન્દ્રિયના વિષયમાં ક્યાંય એને છાંટો સુખાવવાનો નથી. વિકાળવર્તી પંચ પરમેશ્વરી જ્ઞે છે ને તું જ્ઞાય છો એમ નથી, તો કેમ છે તે તત્સંબંધી તને જે જ્ઞાન થયું છે તે તારી જ્ઞાન પર્યાય જ તને જ્ઞે થઈ ગઈ છે. પંચ પરમેશ્વરીને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાન છે તે તું છો, એ જ્ઞે છે તે તું નથી. તું એ જ્ઞેયને જાણવા રોકાણો, એને બદલે જ્ઞેય જેની સત્તામાં જણાય છે, જ્ઞાનની સત્તામાં. પોતાનું જ્ઞાન તો અહીં છે ને, જ્ઞાન બહાર ન જાય, જ્ઞાન આત્મામાંથી નીકળીને બહાર ન જાય, એ તો આત્મા આશ્રિત છે. એ જ્ઞાન છે જે પરપોતા જેમાં જણાય છે, એ જ્ઞાનની પર્યાય તારું સ્વજ્ઞેય છે, કે જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક તન્મયપણે જણાઈ ગયો છે.
જે જ્ઞાની પર્યાયમાં નાયક તદ્રુપ તન્મય થઈને જણાવ્યો છે. આચાર્ય ભગવાન સામાન્ય જીવો પણ પામે એવી કરુણા કરીને એક દ્રષ્ટાંત આપે છે. એકદમ સહેલામાં સહેલો ઉપાય, સંસ્કૃત ભણવાની જરૂર નહીં, માધવી ભણવાની જરૂર નહીં, કઈ યાદ કરીએ તો કઈ નહીં, પણ એકદમ આત્મભાન થઈ જાય એના માટે એક દ્રષ્ટાંત આપે છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે પ્રભુ હું તો અબુદ્ધ છું, મને કઈ આવડતું નથી, પણ કઈક એવો ટૂંકો રસ્તો બતાવો કે મારા જીવાનું પણ કલ્યાણ થઈ જાય. ત્યારે જ્ઞાની કરુણા કરીને એ છે સમજાવે છે કે જો ભાઈ સાંભળ, આ સૂર્ય છે ને તો ઘાસાયક સૂર્ય છે, એનો પ્રકાશ થાય છે તો ઘાસાયક થાય છે, તો એ પ્રકાશમાં ઘટપટાદી જણાય છે ને તો ઘાસાયક જણાય છે. તો જો સાંભળજે, જે પ્રકાશ છે એ પ્રકાશથી ઘરો ભિન્ન છે, એ તો તને જણાય છે ને, એ મને જણાય છે, તો એ પ્રકાશ થી સૂર્ય ભિન્ન છે એ તને કેમ જણાતો નથી? આ તો દ્રષ્ટાંત. હવે સિદ્ધાંત કે જો સાંભળ, તને જ્ઞાન થાય છે કે નહીં? આ કે જ્ઞાનમાં શું છે કે આપ જણાવ છો, હું તો જણાવ છું ને, તો કે આપ જણાવ છો ગુરુજી, આપ મને જણાવ છો કે તારા જ્ઞાન થી હું ભિન્ન છું એ તને જણાય છે, તો કે આ જણાય છે, તો તારા જ્ઞાન થી તારો આત્મા ભિન્ન છે એ તને કેમ જણાતો નથી? અમને તો આશ્ચર્ય થાય છે. એટલો ટૂંકો રસ્તો સચોટ. એ જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખે છે કે જ્ઞાન પરજ્ઞાને સંબંધ રાખે છે? જ્ઞાન પરજ્ઞાને સંબંધ રાખતો નથી, જ્ઞાન તો આત્માની સાથે સંબંધિત છે, તો તારે જ્ઞાનમાં આત્મા કેમ જણાતો નથી? જે જ્ઞેય ભિન્ન છે આ ભિન્ન ભિન્ન છે તને જણાય છે, અને જ્ઞાન થી આત્મા ભિન્ન છે એ તને જણાતો નથી? અમને તો આશ્ચર્ય થાય છે. માટે તું પરને જાણવાનું ક્ષણવાર બંધ કરી અને તું તારા આત્માને પ્રમાણ કરીને તે પ્રમેયને તારી જ્ઞાન પર્યાય ને જાણે છે, પણ પર પ્રમેયને તું જાણે છે એ વાત સત્યાર્થ નથી. પર જ્ઞેયને તું જાણે છે એ વ્યવહાર છે, એ વાત સાચી નથી. આ થોડોક અભ્યાસ જોઈએ. સાવ જ્ઞાન કોને કહેવાય, જ્ઞોય જ્ઞેય કોને કહેવાય, પ્રમાતા પ્રમેય નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉપાદાન, થોડું પોતાના બાળક માટે તો 500 રૂપિયા લેશે ઓલો શિક્ષક કે 500 રૂપિયા અઠવાડિયામાં 3 વાર 8 દિવસ નહીં કે સાહેબ 500 કબૂલ, પણ પોતાના આત્મા માટે કોઈ પંડિત રાખીને અઠવાડિયામાં 2 વાર 3 વાર 4 વાર કલાક કલાક કરે અભ્યાસ તો કરશે ને મજા આવશે. અરે એને આ સમજવાની નવરાશ ક્યાં છે? આ સમજવાની એને નવરાશ ક્યાં છે? નવરો થતો નથી. અરે જાજા પૈસા વધે ને એટલે વીછી વધારે ચોટે, કારણ કે ક્યાંક ટ્રસ્ટી ની, ક્યાંક પ્રમુખ ને, ક્યાંક મીટિંગ, ક્યાંક સીટિંગ, સમજાણું શાંતિભાઈ? અરે પૈસો નતો ને નવરો નમે સાચી. પછી જો એ ધર્મ પર ચડે તો એને એમ થાય કે આના કરતા લક્ષ્મી ન હતો સારું હતું, આ લક્ષ્મી તો મને હેરાન થાય. એક તો ધંધા આડે ફુરસદ નો મળે અને બાકી નો સમય પતિની ના ભોગ માં ચાલ્યો જાય. ભાઈ છોકરા ને રાજી કરવામાં જાય અને ત્યાં છાપામાં ખોટા આવે અને ત્યાં તકતી લાગી જાય ક્યાં, તો ફૂલીને દડો થઈ જાય. અરે તું પણ તને ભાઈ છું છે બાપુ, તારા આત્માને તું ચૂકી ગયો છો, આત્માને યાદ તો કર. પણ ભાઈ આ અવસર છે, હો નાની તો કે છે, નાની ને કઈ લેવું નથી, નાની ને કોઈ પાસેથી કઈ લેવું નથી, આ અવસર છે, હો નવરાશ લઈને જો, આ ન સમજો તો ક્યાંય કાગડે કૂતરે કંથરે નથી તારી પાસે ભર્યું છે, એમાં એકાગ્ર થા તો તને જ્ઞાન ને શું પ્રગટ થશે. એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે, અલૌકિક વાત કરે છે કે જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું અને જ્ઞાતા પણ મારે ક્યાંય નજર કરવા જેવી નથી. હું બધી જગ્યાએથી નજર સંકેલી મારા ઉપયોગને, હા મારું કેન્દ્ર સ્થાન શુદ્ધ આત્મા છે, એમાં કેન્દ્રિત કરું છું. મારું જે કેન્દ્ર સ્થાન છે એ મારો શુદ્ધ આત્મા નાયક એ કેન્દ્ર છે, એમાં ઉપયોગ ને હોય કેન્દ્રિત કરું છું. તો કેન્દ્રિત કરતા મને વિચારમાં પહેલા આવે કે જ્ઞાન દેને નાતાના ત્રણ ભેદ, પછી ભેદનો અનુભવ છૂટી જાય, ભેદનો અનુભવ છૂટી જાય. જ્ઞેય જ્ઞાન જ્ઞાતા એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે, એટલે કે ત્રણ પણ એક જ વસ્તુ હું છું. ત્રણ ધર્મો કયા? આત્માના સ્વભાવો જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા. પણ કઈ આત્મા ત્રણ પ્રકારે નથી, આત્મા તો ત્રણ માં એક પ્રકારે રહેલો છે. વર્ગની થી શું કામ છે? વર્ગની વર્ગની સાથે મને કઈ સંબંધ નથી, નાસ્તી સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મ થશે. મારા આત્માને પર પદાર્થો સાથે કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત સંબંધ પણ નથી, અને પર પદાર્થની સાથે નાતા જ્ઞાનના સંબંધો પણ મારે વ્યવહારનો અભાવ છે. ત્યારે એને આત્મદર્શન થાય, મને કાંઈ ખબર નથી ભાઈ, ત્યારે આવો નિર્ણય કરવો પડશે. હો આ છેલ્લા શ્વાસ છે ને, એટલે એકદમ અભેદીજું છે ભાઈ. આ તો આખા શાસ્ત્રનો સાર છે, ત્યાં નિચોડ છે, નિચોડ. આ નાતા જ્ઞાન ને જ્ઞેયની એક રૂપ છે, ચારિત્ર માટે ગ્રહસ્થતા યોગ્ય નથી, ચારિત્ર માટે તો એને ગ્રહસ્થતા છોડી અને જંગલમાં જઈ અને લગ્ન દિગંબર મુનિ થઈ અને ધ્યાનમાં મગ્ન થાય ત્યારે તેને ચારિત્ર દશા કહેવામાં આવે. ચારિત્ર તો પણ અલૌકિક અપૂર્વ દશા છે. એ મુનિરાજ જંગલમાં જાય છે ત્યારે એને દિવસના તો ઊંઘ ન હોય, પણ રાતના પાછલા પોરે એક સેકન્ડથી ઊંઘ વધે નહીં, એક મિનિટ તો થાય જ નહીં. જો એક સેકન્ડથી ઊંઘડી જાય તો એનો છઠ્ઠું સાતમા ગુણ સ્થાન મુનિ પર જીવ જાય, શ્રાવક બની જાય, ભાવમાં ઉતરી જાય એટલો. મને 120 ડિગ્રીનો તાપ હોય, સમુદ્રમાં પાણી ભર્યું હોય સ્પર્શ માટે, પણ ગમે એવો તાપ હોય પાણી પીએ તો નહીં, પણ પાણી પીવાનો વિકલ્પ પણ એને આવતો નથી. એવી અપૂર્વ દશા, સાધુ થયો તો સિદ્ધ થયો, સાધુ થયો તો સાધુ કોને કહેવાય? કે જે નિરંતર આત્માને સાધે તેને સાધુ દશા કહેવામાં આવે છે. એવી અપૂર્વ ચારિત્ર દશા તો અપૂર્વ છે, પણ ચારિત્ર દશા અંગીકાર કરવાની એની શક્તિ વર્તમાન પંચમ કાળમાં ન હોત તો આચાર્ય ભગવાન કહે છે કે સમ્યક દર્શન તો પ્રગટ કરજે, એમાં ગ્રસ્ત અવસ્થા તને બાધક નથી. સમ્યક દર્શન થઈ ગયા પછી એની બેંક બેલેન્સ 5 લાખ હોય તો એ 5 લાખ રૂપિયા તારે કઈ ધર્માદામાં વાપરી દે તો સમ્યક દર્શન થાય છે નહીં. રૂપિયા રહેશે પણ રૂપિયાની મમતા છૂટી જશે, રૂપિયા રહે ને રૂપિયાની મમતા છૂટી જાય ને આત્માનું ભાન થાય. ગ્રસ્ત અવસ્થામાં દરેક જીવને આત્મદર્શન થઈ શકે. સાચા દેવ ગુરુ શાસ્ત્રનું પ્રધાન અને આત્માનું પ્રધાન એને થઈ શકે છે. માટે ભાઈ આ જે અનંત જ્ઞેય છે તેને જાણવાની શક્તિ તારી છે કે એ જ્ઞેયની શક્તિ છે? જાણવાની શક્તિ તો તારી છે, તો એમાં પર જ્ઞેય ક્યાં આવ્યા? એ તો બાપુ
પોતાની જ્ઞાનની શક્તિમાં પર જેવું જ્ઞાન પોતાના જ કારણે પોતાનું જ્ઞાન થઈને આવ્યું છે. શું વાત છે? મુખ્ય છે જ્ઞાન યોગ. પર પદાર્થ તારું જ્ઞાન નથી, પણ પર પદાર્થો જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાનમાં આત્મા જણાય છે એ જ તારું જ્ઞાન છે. અને પર જ્ઞાનને કારણે કઈ જ્ઞાન થાય છે એમ છે નહીં. પોતાની જ્ઞાનની શક્તિમાં પર જ્ઞાનનું જ્ઞાન પોતાના જ કારણે પોતાનું જ્ઞાન થઈને આવ્યું છે એ જ્ઞાન આત્માનું જ્ઞાન થઈને પર પદાર્થમાં જણાઈ જાય છે. પર પદાર્થની સામે જવું પડતું નથી. આ પોતાનું જ્ઞાન પોતાનું નહીં એને પોતાને જાણે છે તથા અનુસત્યો પણ દાતા પણ પોતે છે. આમ ત્રણે તેની વસ્તુ તો એક જ શુદ્ધ વાત છે. પોતા થઈ ગયો બપોરે લે બપોરે તો બીજો વિષય હોય કારણ કે બની છે
ભાઈ આપણે
જાણી જીના વાણી માની જીના
આત્માના ભાન વિના બધા જીવો ચાર ગતિમાં દુઃખ.
એટલો તો ખ્યાલ છે જ્ઞાન વિના દુઃખી ખ્યાલ.
હા,
એ તો હકીકત છે નથી. એટલો ખ્યાલ તો છે.
દેવ ગતિમાં જીવોને વેર છે તો હોય છે.
બહુ ઈચ્છા ઘણી
ઈચ્છા ઘણી હોય છે. અને મોત આવે છે જયારે એને દેવો ને પણ ત્યારે એ અત્યંત દુઃખી થાય.
બહુ દુઃખી, બહુ દોડે છે એને મરી જાય.
અત્યારે જે ભાઈ વાત કરે છે
ગુરુજી ને યતિ માં હતી સાંભળતી બધું ત્યારે જો યોગ્ય એમને એવું લાગુ જોઈએ.